நமோ நோயை சௌரி அந்தானம் நமோ நோயை சௌசிதானம் நமோ நோயை சௌ ஆயிரியானம் நமோ நோயை சௌஜாயனம் நமோ நோயை சௌ திரிபாலவர்த்தி சாவனம் ஓம்காரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் சுமங்கலம் நமாசுமரி சாராய் சுவானம் பூத்தியாசாஸ்தி சுவாய் பவாய
நியம்சார் நோ அதிகார் நா சுத்த பாவ அதிகார் சே 41வீ காதா சால શું આકે છે આ આત્મ પદાર્થ વસ્તુ છે એ એનો કાયમી સ્વભાવ પરમ પરિણામી જ્ઞાયક ભાવ શુદ્ધ ધ્રુવ છે અને એની વર્તમાન દશામાં અથવા ત્યાં ત્યાં થતી અવસ્થાઓમાં હાલત હાલત સોનામાં ભિન્ન ભિન્ન દશાઓ થાય છતાં સોનું સોનાપણે સદ્રશ કાયમ એક રૂપ રહે છે એમ આત્મા વસ્તુ સ્વરૂપે શુદ્ધ ભાવના ધ્રુવ ચિદ ઘન આનંદ ઘન છે એને આ વસ્તુ સ્વભાવનું સત્તાપણું આ જેને ધર્મ કરવો છે એને એ આશ્રય કરવા લાયક છે એની દશામાં ચાર દશાઓ થાય છે એ આશ્રય કરવા લાયક નથી એમ જેવી ઝીણી વાત છે એમાં આપણે બહુ તો ઘણા આવી ગયા છે એમાં 21 ઉદયકના ચાલે છે આ બધામાં શું કહેવા માંગે જેવી ઝીણી આ બોલો કે છે એમાં એ કે ક્ષાયક ભાવના આત્માની દશામાં એક સંગત દર્શન ઉપશમ થાય છે એ પણ એક અસ્તિત્વને હોય છે હોય છે અને તે પોતાથી હોય છે એમ બે સિદ્ધ કરીને પછી ત્રીજી વાત કરે છે શું કહ્યું સ્વયં સિદ્ધ છે આત્મા શુદ્ધ આનંદ ઘનનું ધ્રુવનું ભાન થતાં એક સમ્યક દર્શન થોડો કાળ રહે અને જેમ પાણીમાં મેળ હેઠું બેસી જાય અને નીતરી જાય એમ આત્મામાં અલ્પકાળ થોડું ઉપશમ સમ્યક કે જે લાંબો કાળ રહી શકે નહીં પણ થાય છે એવી એક દશા છે અને એ દશાનું અસ્તિત્વ પોતામાં પોતાને લઈને પોતાથી છે એમ ક્ષાયક ચારિત્ર એ ઉપશમના બોલ બધા ગયા છે એમ ક્ષાયક આત્મામાં સમ્યક દર્શન એવું પ્રગટ થાય આત્માના અનવલંબે કે જે કદી નાશ ન થાય અને કેવલ જ્ઞાન પરમાનંદ શાહને પ્રાપ્ત એ ક્ષાય સંકિતને કેવલ જ્ઞાનની જોરદશા થઈ જાય એકાકાર થવાની એમાં કળા છે એવી ક્ષાય સંકિત પ્રગટ થાય એ પણ આત્માની દશામાં અસ્તિત્વ તરીકે હયાતી તરીકે છે અને તે હયાતી પોતાથી કરેલી છે એવા નવ બોલાયા ક્ષાય સંકિતાદી ક્ષોપશમના પણ આધાર મતી સુતાદી એ બધી દશાઓ પર્યાયમાં હાલતમાં છે એ વ્યવહાર નહીંનો વિષય પણ વર્તમાનમાં પોતામાં છે અને તે છે પોતાથી પણ એમાં કર્મના નિમિત્તની અપેક્ષા ચાર દિશાઓમાં ઉપશમ ક્ષાયક ક્ષોપશમ આજે અને આ ઉદય છેલ્લું ચાલે છે નારકની ગતિ મનુષ્યની ગતિ એવી આત્માની પર્યાયમાં એવી યુગતા જીવમાં છે અને તે ગતિની યુગતા પોતાને જ કારણે છે એમાં કર્મનું નિમિત્ત ફક્ત છે એ બધી દશાઓ વર્તમાન વ્યવહાર નયનો વિષય છે એ આશ્રય કરવા લાયક નથી આશ્રય તો ત્રિકાલ ચૈતન્ય પ્રભુ આનંદ કંદ સચિદાનંદ નિર્મળાનંદ ધ્રુવ જે અંતર પરમાત્મા સ્વરૂપ પોતાનું છે એનો આશ્રય કરી જીવને શાંતિ સુખ ને સાક્ષાત્કાર થાય, એ સિવાય બીજો કોઈ ઉપાય? એ બોલનું અસ્તિત્વ પણ વર્ણવે છે, સ્વતંત્ર સ્વતઃ વર્ણવે છે, અને ટિકાલ તત્વમાં એ નથી એમ પણ વર્ણવે. જો અહીંયા હું ધ્યાન છે, ચાર ગતિ છે, ચાર ગતિ જીવની દશામાં છે, એ પોતાથી છે પણ ઉદય છે. ઉદય એટલે ત્રિકાળ જ્ઞાન આનંદમાં નથી, એની એક સમયની દશામાં એ ગતિની યોગ્યતા છે, અને તે યોગ્યતા પોતાથી થયેલી છે. કર્મનું તો તેમાં નિમિત્ત માત્ર સંયોગ છે. એમ ક્રોધ માન માયા ને લોભ, એ ક્રોધ માન માયા લોભ છે જીવની દશામાં. એ ક્રોધમાન કોઈ જડના છે, જડે કરેલા છે એમ નથી. આત્માની વર્તમાન દશામાં કલુષિત લાગે, માન આવે, માયા, કુટિલતા, વક્રતા, લોભ એ એની દશામાં અસ્તિત્વ છે, અને તે અસ્તિત્વ સ્વયં યુગતાથી કરેલું છે. પણ તે ત્રિકાળી જ્ઞાય મૂર્તિના અંદરમાં એ સમયનો વિકારનો પ્રવેશ નથી. સમજાય છે? કહાય થોડા લઈને જુઓ, એ ચાર કષાય. સ્ત્રીલિંગ, પુલિંગ ને નપુંસક લિંગ. સ્ત્રી લિંગ એટલે વિકાર ભાવની એ વાત છે, સ્ત્રીપણાનો વિકાર, વાસના. એની દશામાં સ્ત્રીપણાનો વિકાર ને લાયક હોય ત્યારે એની દશામાં વાસના હોય છે. પણ એ ત્રિકાળી તત્વનો જે આશ્રય કરવા જાય તે આશ્રય એનું આશ્રય કરવું રહેતું. સમજાય છે? કાંઈ એમ પુરુષ લિંગ, કુલિંગ એનો વેદમાં અંદર વાસના, પુરુષ લિંગની અંતરવૃત્તિ વાસના થાય, એ અસ્તિત્વ છે, હયાતી છે. એ નવી કરેલી ઉદયની વિકૃત દશા એની અવસ્થામાં છે, પણ એના ત્રિકાળની વસ્તુની અંદર શરણ કરતા એ વસ્તુ અંદરમાં પ્રવેશ કરતે. બહુ જીવો છો સુભાઈધનજી, હજી તો આવશે આપ ટૂંકું લઈને પછી જુઓ. ત્રણ લિંગ એમ એક નપુંસક લિંગ, વેદની વિકારતા, સ્ત્રી ને પુરુષ બે સાથે વાસનાનો એક વિકલ્પ હોય છે નપુંસક ભાગ જીવોને, એની એની દશામાં હયાતી છે, છે જેમાં પાવૈયાને કહેવાય છે ને, શરીરના પણ અંદરમાં એ જાતના વેદની વાસના અંદર રહ્યા કરે એવી એની દશામાં છે. પણ ત્રિકાળ આનંદ કંદ ધ્રુવ ચૈતન્ય અંદરમાં એ નથી, તેથી તેને એક સમયની વિકૃત અવસ્થાને ઉદયમાં ઉદય ભાવ તરીકે ગણી. એમ ટૂંકામાં સામાન સંગ્રહની અપેક્ષા મિથ્યા દર્શન એક છે. એ આત્મા રાગ વાળો, પુણ્ય વાળો, હું ત્રિકાળ આનંદ નહીં, પુણ્યથી ધર્મ થાય, પાપમાં સુખ છે એવી એક માન્યતા જીવની દશામાં છે. સમજાણું કાંઈ? એવી મિથ્યા દર્શન દશા છે, એ એક જ છે. પણ એટલા બધા ભેદ હતા, અજ્ઞાન એક અને એક ને અસંયતા એક, વસ્તુના સ્વરૂપનું બેભાનપણું અથવા અલ્પજ્ઞાનપણું બે અજ્ઞાનમાં જાય છે. સમજાણું કાંઈ? એ અજ્ઞાનતા એની દશામાં છે, ન હોય તો એને ચાલવાનું હોઈ શકતું, અને અસંયમ દશા એના પર્યાયમાં આ ઉદયભાવનો જ્ઞાન ગણ્યું ભાઈ. અસંયમ રાગના અભાવનો ભાવ કરતો નથી, એવો એક રાગ ભાવ, વિકાર ભાવ, અવ્રત ભાવ, અત્યાગ ભાવ, અચારિત્ર ભાવ એ જીવની દશામાં અસ્તિત્વ છે. પણ એ ત્રિકાળ તત્વની દ્રષ્ટિ કરતા તેનો આશ્રય લેવા જેવો કોનો? આ સંયમનો, ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય પ્રભુ, એના આશ્રયથી આત્માને ધર્મ થાય. એમ અસિદ્ધત્વ, એક અસિદ્ધપણું જ્યાં સુધી પરમાત્મ દશા આત્મા ન પામે ત્યાં સુધી અસિદ્ધ, પરમાત્માથી અભાવ સ્વભાવ વિકાર એને અસિદ્ધત્વ પણ દશા કહે. એ જીવની આત્માની વર્તમાન દશામાં છે, શુકલ દિશા. એક શુકલ દિશા થાય છે જીવના શુભ ભાવ. સમજાય છે? કઈ એક ઝાડનો દાખલો અપાય છે ને, કે ભાઈ કેરીનું ઝાડ હતું આંબો, કેરી અંબ ઝાડ કે છે ને, છ માણસ કેરી ખાવા આવ્યા. એકે એવો વિચાર કર્યો કે આપણે કે છ જણા છે ને કેરી ખાવી છે, કાપો મૂળમાં કુવાડો હેઠે પડી છે તો આપણે ગાશું. એવા ભાવને આ એક દ્રષ્ટાંત છે. એવા કોઈ પણ કામની અંદર જીવની વર્તમાન દશામાં છ પ્રકારની શ્લેષ, નવા કર્મનું બંધન થાય એવો શ્લેષ ભાવ, એને મલિન ભાવ, એને લીસા કહે છે. એ લીસા આત્માની અવસ્થામાં છે, એનાથી છે, અસ્થિ ધરાવે છે, પણ વસ્તુ સ્વરૂપમાં એ ત્રિકાળમાં છે. એ વાત વધારે લંબાશે. એ શુકલ લીસા એટલે પેલી કૃષ્ણ લીસા કીધી, ઝાડ કાપી નાખે એવા માથા પરિણામ. બીજો એને કેરી તો ખાવી છે બીજાને, પણ ભાઈ કે આખું ઝાડ કાપીને શું કામ છે, 50 મણ કેરી સૌ જણા ખાઈ શકશું ને, હારી એક દાળ કાપો ને નાની કે એમાં મણ કેરી નીકળી જાય છે, મણ માન ખાઈ શકશું મણ ભાઈ, એના પરિણામ મળી એટલા તો ઓલા કરતા કઈક મંદ પાપ વાળા, મંદ પાપ વાળા. ત્રીજા એ એમ કહ્યું ભાઈ એવી મોટી દાળ કાપીને શું કામ, નાની નાની દાળીના ઝુમકા તોડી લો ને, કે આપણે 6 જણાને માટે બસ છે, એનાથી કઈ મંદ પરિણામ વાળા પાપના. એ પહેલી પહેલા કીધા છેલ્લામાં બોલ છે, ઈ કૃષ્ણ લીસા, નીલ લીસા, તાપોત લીસા, હવે એનાથી પિત્ત લીસા. ચોથાના એવા થયા કે ભાઈ એમ હું કરવા, એ જે દાળે કેરી હોય ને એના કેરીના લૂમખા તોડી લો, આપણે એક મણ એટલી ઘણી થશે. એ પિત્ત લીસા, એના શુભ ભાવ ખરા. પદ્મલીસા, આ શુભ નથી તોડવા કાળની, આ તો દાખલો છે. પદ્મલીસા એક બીજા એ કહ્યું પણ એમ શું કરવા કરો, એ લૂમખા એ કેરી કેરી દીતડેથી તોડી લો ને, જ્યાં દીતડ્યું છે ને એમાં પાકી નથી તોડી લો, ઓલા કરતા કઈ પરિણામ. શુકલેસા વાળો છેલ્લો બોલ્યો, ઉજ્જવળ પરિણામ શુભ છે. ભાઈ શું કરવા તમે તોડો છો કેરીને, જો આ પવન વાયો, આ હમણાં પાકી ખરશે મન બે મન, આપણે તોડવાની જરૂર. આ છયે કેરી ખાવી પણ એના પરિણામની જાતમાં હિનાદિતતા છ પ્રકાર આવે છે. સમજાય છે? કઈ એમ એકનો એક ધંધો, એકના એક કામ કરનારમાં છ પ્રકારના પરિણામની જાતમાં ફેર પડે. ભાઈ બરાબર છે? એમાં રાંધનાર હોય, ખાનાર હોય, એમાં બધામાં પરિણામ છ પ્રકારના ફેર પડે. કોઈની તીવ્રતા, કોઈની મંદતા, કોઈની મંદતમ, કોઈની કઈ કઈ એવા પ્રકારના ભાવ. એ ભાવને અહીંયા લીસા કહેવામાં આવે છે, કે જે શ્લેષ લીસા નવા કર્મબંધનનું કારણ છે. પણ એ અવસ્થા આત્માની દશામાં આત્માથી થયેલી છે. સમજાણું? કાંઈ પહેલી શુકલ, બીજી પદ્મ, ત્રીજી પિત્ત, એ શુભ છે, પુનબંધનનું કારણ છે, પણ આત્માની દિશામાં છે. આ અનાદિની વાત જીવની પર્યાયમાં છે. કાપોત, નીલ અને કૃષ્ણ એ ત્રણ માછી લીસા છે, અશુભભાવ. એવા ભેદને લીધે લીસા છ છે. એ આત્માની પર્યાયમાં કામ કરનારા જીવના કાળમાં આવા પ્રકારના તારતમ ભાવ, પણ એ ત્રિકાળી વસ્તુ ચિદાનંદ ધ્રુવ ભગવાન એનો આશ્રય કરવા માટે આ શુભ લેસાનો આશ્રય છોડવો, કે શુકલ લેસા પણ આત્માને આશ્રય કરવા લાયક નથી. ઓહો, સમજાણું? કાંઈ શુકલ શુભ ભાવ છે હોય, પૂજા ભક્તિ દાન દયા એવા વ્રતમાં કોઈ શુભ ભાવ હોય છે, પણ એનો આશ્રય કરીને જીવને ધર્મ થાય એમ ત્રણ કાળ ત્રણ લોકની અંદર વસ્તુની સ્થિતિમાં. હવે પરિ પરિણામિક ભાવના ત્રણ ભેદરી જીવની વાત છે. સ્વભાવ ભાવ છે જીવનો, ત્રિકાળ ભાવ જીવનો, એના પરિણામિકના ત્રણ. જીવત્વ પરિણામ, આત્માનું જીવપણું જે અનાદિ અનંત, જે સદા એમાં કર્મના નિમિત્તની અપેક્ષા આવતી, એવો એ જીવત્વ પરિણામિક. એક ભવ્યત્વ પરિણામિક, ભવ્યરૂપી યોગ્યતા જીવમાં પરિણામિક ભાવે છે, જે મોક્ષને લાયક થવાની એનામાં યોગ્યતા છે. એવી એક આત્મામાં ભવ્યત્વ નામનો સહજ પરિણામ કર્મની અપેક્ષા વિના એનામાં એક ધર્મ એવો રહેલો અને એક અભયવત્વ. એ કોઈ બી મુક્તિને પામે નહીં. આપણે આવ્યું છે ના, નહોતું આવ્યું છે માં આ દાખલો ઈ ચાલે છે ને આપણે આ સમયસારમાં હવારમાં કે અભવી આવા વ્યવહાર નહીં નો આશ્રય અનંતવાર કર્યો છતાં એનો એક જન્મ મરણ નહીં ભોગ કર્યો નહીં, કેમ કઈ બંધનું કારણ છે. એ અભવ જીવ પણ એનો સ્વભાવ જ એવો છે, પરિણામિક સ્વભાવ જ એવો છે. કોઈ કરેલો છે કે બહુ પાપ કરે તો ભવી થાય અને બહુ પુણ્ય કરે તો ભવી થાય, એમ છે કે નહીં? એમ પ્રશ્ન આવતા પેલા ઘણા. એ ભાઈ દારશીભાઈ નો પ્રશ્ન આવ્યો તો નહીં ફરી. દારશીભાઈ નતા ગોંડલમાં ડાક્ટર મંગાણી હતા એ? હા, એ ઘણા વર્ષ પેલા પ્રશ્ન આવ્યો દામ હે હા સંપ્રદાયમાં આવ્યો થઈ ફરી. બહુ પાપ કરે તો એમ કે આ જીવ અભય થતો હોય છે? એ તો એક સ્વભાવ ભાવ એવો જ કોઈ જીવની બે જાત છે કે એક ધર્મને પામવાને લાયક અને એક ધર્મને પામવાને ન લાયક કોરડું મગ મઠ જેવા જીવ છે. પણ એ જીવ બહુ થોડા છે. પણ એ જીવનું એક જાતમાં આવો એક પ્રકાર છે એમ સિદ્ધ કરવું છે. આ જીવત્વ પરિણામ ભાવ અને ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. જો ભવ્ય જીવ જે મુક્તને લાયક છે એમાં જીવત્વપણું અને ભવ્યપણું બે હોય છે. ભવ્યત્વ પરિણામ ભાવ ભવ્યોને જ હોય છે. શું કીધું? જીવત્વ પરિણામ ભાવ ભવ્યો તેમાં અભય બે ને હોય છે. જીવત્વ ભાવ એ તો ભવ્ય જીવ અને અભય બે માં હોય છે અને ભવ્યત્વ ભાવ એક ભવ્યને જ હોય છે અને અભય ભાગ અભય ને હોય છે. આ બોલો હું અસ્તિત્વ સિદ્ધ કર્યું એના જ્ઞાનમાં આવવા માટે. અસ્થિ પણ આ બોલ છે એમ એને જ્ઞાનમાં પેલું લાભવું. પછી કે છે આ રીતે પાંચ ભાવનું કથન કર્યું. હવે ઓલો પાંચ ભાવ મધ્ય જો એ આ પરિણામિક ભાવ ત્રિકાળ એક એ કે છે. જો આવે છે ને પાંચ ભાવ મધ્ય પાંચ કીધા યાદે નહી રહ્યા કોઈ દી પણ અભ્યાસ મળે. હે પેલો ઉપશમ દશા કંઈક ઠરેલું પાણી મેળવા હેઠે હોય પણ અંદર ઠર્યું હોય એવી એક દશા થાય જીવની. એક સાયક જે પાણી નિતારીને કાઢે ને મેલ રહી થઈ ગયું હોય. એક સૂક્ષમ કંઈક મેલ ને કંઈક નિર્મલતા એવી એક દશા. એક ઉદય એક તદ્દન મેલ વાળી દશા યોગતા વાળી એવા ચાર પ્રકારની દશા અને એક ત્રિકાળી પરિણામિક સ્વભાવ ભાવ. ઓહો, ઘરની ચીજમાં શું છે ના દશા શું એની કોઈ દી? સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથથી સિદ્ધ થયેલી વાત એને કોઈ દી વિચારમાં લીધી નહીં, અંતરમાં અમલમાં મૂકી. એ પાંચ ભાવ મધ્ય હવે જરી ક્ષાયકના વખાણ કરે છો. આશ્રયમાં જે નહીં આત્મામાં ત્રિકાળ ખંડાનંદ પ્રભુ એનો આશ્રય કરીને એક દશા એવી પ્રગટ થાય કે જે પર્યાય છે હાલત છે દશા છે અને એ દશા કોઈ દી નાશ ન થાય તેને અહીંયા ક્ષાયક ભાવ કાર્ય સમયસાર રૂપ કહે છે. કાર્ય સમયસાર સ્વરૂપ છે. ભાષા પણ કઈ ક્યાંય ન સાંભળ્યો એવી છે. શું કે છે? આત્મામાં જયારે સર્વજ્ઞ પદ પ્રગટ થાય છે ચૈતન ભગવાન જ્ઞાનાનંદ મૂર્તિ એના એકાકાર થઈ અને એની વર્તમાન દિશામાં જે કારણ પ્રભુ ત્રિકાળ અખંડાનંદ પોતે છે એનો આશ્રય કરીને જે કાર્યદશા કાર્યદશા કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એવી દશા જે પ્રગટ થાય એને કાર્ય સમયસાર સ્વરૂપ કહેવામાં આવે. ત્રિકાળી વસ્તુને કારણ સમયસાર સ્વરૂપ અને પ્રગટેલી પૂરણ નિર્મળ દશાને કાર્ય સમયસાર સ્વરૂપ. સમજાય છે કાંઈ સુભાષચંદજી? વાંચ્યો નહીં વાત નિમસારી ત્યાં ક્યાંય ખબર છે કે દિગંબર મેં જન્મ શું કહ્યું કે એ આત્મ વસ્તુ છે એ ત્રિકાળી આનંદ કન સચિદાનંદ ધ્રુવ ચૈતન એને ભગવાન કારણ સમયસાર કહે છે કે જેની ખાંડમાંથી કાર્ય પૂર્ણાનંદની દશા પ્રગટ. એ પૂર્ણાનંદની દશા કેવલ જ્ઞાનની દશા જે પ્રગટ રૂપે કાર્ય રૂપે થાય એને કાર્ય સમયસાર કહે છે, કાર્ય પરમાત્મા કહે છે, કાર્ય જીવ કહે છે, પૂરણ પવિત્ર સિદ્ધ દશા એને કહે. એ સિદ્ધ કહો કેવલ જ્ઞાન મોક્ષ દશા કહો. પણ અહીં તો હજી નીચે લીવું છે ને. અહીંયા તીક્ષાયક ભાવ ત્રિલોકમાં પ્રક્ષોભના હિતો બહુ ઉદય ભાવ વાળો અહીં ભાઈ લીધો સાહેબ અહીં એને ઉપદેશતા છે ને. જયારે આત્મા પોતાના સ્વભાવની સંભાળ પ્રગટ કરી અને એની દશામાં સર્વજ્ઞ પદ પ્રગટ થાય કે જે પદ પ્રગટ્યા પછી પૂર્ણ દશા અનાદિ સાદી પ્રગટિથી અનંતકાળ એનો અનુભવ રહ્યા કરે એવી કાર્યદશા જે ત્રિલોકમાં ત્રણલોકમાં પ્રક્ષોભના હેતુ નીચે છે. પ્રક્ષોભ ખળભળાટ તીર્થંકરના જન્મ કલ્યાણાદિ પ્રસંગે એ પરમાત્મ દશા જેને જે ભવમાં પૂરણ તીર્થંકર પદની દશામાં પ્રાપ્ત થવાની છે એના જન્મ વખતે, દીક્ષા વખતે, ગર્ભ વખતે અને કેવલ વખતે અને મોક્ષ વખતે ત્રણેય લોકમાં આનંદમય ખળભળાટ થાય એ દશા જયારે જન્મમાં પૂરણ થવાની જે દેહમાં હોય એ જ્યાં જન્મે ત્રણ લોકમાં આનંદ થઈ જાય ખળભળાટ થોડો. જરી સ્વર્ગ નારકીના નારકીના નરકમાં નારકીને પણ ક્ષણ જરી સાતા એવી કોઈ યોગતા એનામાં હોય ત્યારે આ પ્રસંગ ઉભો. સ્વર્ગના દેવોને પણ એકવાર ચમત્કાર થઈ જાય. કોણ પુરુષ જન્મ્યો જેને એ ભવમાં તીર્થંકર થઈને કેવળ જ્ઞાન પામીને પરમાત્મા દશા પૂર્ણ થવાની છે એના જન્મકાળથી તીર્થંકરપણાની પ્રકૃતિને કારણે પ્રાપ્ત થતા સકાળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને એવા જે તીર્થંકર ભગવાન સકળ વિમળ કેવળ જ્ઞાન જેને પ્રગટ્યું છે એમાં જ ઉપલક્ષણથી સામાન કેવળ બે લેવા અથવા શ્રી ભગવાનને ત્રણે લીધા. પહેલા અહીં લીધી ઉપદેશદાતાને એને ઉદયક ઉપસમ ક્ષુમ ભાવો સંસારીને હોય છે એ મુક્ત જીવોને હોતા. શું કીધો? એ આત્માનું કાર્યપણું જે આનંદનું પ્રગટ્યું અને કાર્ય જીવ આત્મા થયો એ કાર્ય જીવ થયો. લ્યો એ જીવ કાર્ય કારણ જીવને કાર્ય જીવ એ સાંભળ્યું નહીં હોય કોઈ. હું સંયમ તપ ધૂળમાં સંયમ ક્યાંથી આવ્યા? પણ એક સેકન્ડના સંભાગમાં ભગવાન પૂર્ણાનંદ તેને કારણ સમયસાર કહે છે, એને કારણ પરમાત્મા કહે છે, એને કારણ જીવ કહે છે, એને પરમ પરિણામિક ભાવ કહે છે. એના અવલંબનથી જે આત્માની દશા પૂરણ શાંત ને જ્ઞાન ને આનંદ પૂરણ પ્રગટ દશા એને કાર્ય સમયસાર કહે છે, એને કાર્ય પરમાત્મા કહે છે, એને કાર્ય જીવ કહે. સમજાય છે કાંઈ? એમ કહેવાનું કારણ છે એ કાર્ય દશા એ કારણ ત્રિકાળ પરમાત્મા દશા આત્માનો સ્વ એમાંથી આવે છે. કોઈ રાગમાંથી નહીં, ક્ષાયકમાં ક્ષાય સંકેત પહેલું થયું હોય એનાથી તે કાર્ય દશા થતી. ઓહો હો હો સમજાણું કાંઈ? હવે કે છે જરી આ વાત જરી આવી જીણી જુઓ કે અર્થ કરવો માણસને સમજવો કસમ પડે. પૂર્વોક્ત ચાર ભાવો, ક્યાં ચાર ભાવ? એ ઉપસમ, ક્ષુપસમ, ક્ષાયક ને ઉદય. એક વિકારી ભાવ, એક વિકારીની વિકારની ઉપસમ ભાવ એટલે ઠરેલી દશા, એક ક્ષાયક એટલે તદ્દન નિર્મળ દશા, અને એક કંઈક મલિન ને નિર્મળ દશા. એવી દશાઓના જે ચાર પ્રકાર આત્માની અવસ્થામાં છે એ આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. એક ક્ષાયક ને આવરણ સંયુક્ત કયું છે એનું કારણ કે એમાં કર્મની નિમિત્તની અપેક્ષા આવે છે, અને એક ક્ષાયક દશાનો આશ્રય કરવા જાય તો પણ રાગ ને વિકલ્પ ઉત્પન્ન થાય. સીધમાં હોય ને ક્ષાયક, ક્ષાયક ને પરિણામ બે હોય ને પરિણામિક ભાવે એનું દ્રવ્ય ને નિર્મળ દશા થઈ ક્ષાયક. જો હવે આપણા મોહનલાલભાઈ ભાઈ સીધમાં ક્ષાયક ભાવ હોય, આ શેનું કેવું જ્ઞાન કેવું દર્શન કીધું? કાર્ય સમયસર સીધ એટલે આત્માની પૂર્ણ શુદ્ધ દશા, પૂર્ણ આનંદના અતિન્દ્રિય આનંદનો અનુભવ, એને કાર્ય દશા કહે છે, એને ક્ષાયક દશા કહે છે, કાર્ય સમયસાર કહે છે, કાર્ય પરમાત્મા અને કાર્ય જીવ કહે છે. સમજાણું કાય? અરે જીણું ભાઈ બાપુ, એ દશાઓ છે, એ મોક્ષ પણ એક હાલત છે, એ હાલત નવી પ્રગટેલી છે, અને વસ્તુ જે ધ્રુવ છે અનાદિ અનંત એક રૂપ છે. સમજાણું કાય? નિજી બહુ સૂક્ષ્મ વાત છે. દેખો હું વિભાવ છું કે અપેક્ષા વિશેષ દશા હે, હું ટીકાવી નહીં. જુઓ ચાર ભાવ આવરણ સંયુક્ત હોવાથી મુક્તિ કા કારણ નહીં, અહીં તો સીધા કરના હૈ કે ભગવાન આત્મા એટલું દળ મધ્ય જેમ દરિયામાં પાણીનો જેમ છોલમ છોલ પડી છે અંદરમાં, એ મધ્યમાંથી ઉછળે તારે દશામાં ફરતી આવે એમ ભગવાન આત્મા અંતર્મુખના મધ્યબિંદુમાં એની અંદરમાં ધ્રુવપણામાં બે હદ જ્ઞાન ને આનંદ શાંતિ પડી છે. આ એનો લક્ષ્યને આશ્રય કરે તો ધર્મ પ્રગટ થાય. આવી ચાર દશા આશ્રય કરવા લાયક છે નહી? સમજાણું કાય? એથી એ ચાર ને આવરણ સંયુક્ત કયા છે, અને તેથી એ ચાર મુક્તિનું કારણ નથી. મુક્તિની દશા મુક્તિનું કારણ નથી. મુક્તિની દશા એ ત્રિકાર દ્રવ્યના કારણે પ્રગટ થાય. સમજાણું કાંઈ આમાં? ભાઈ આ તો વિષય જરી અમારા બે માગ્યો છે ને, લાલચંદભાઈ, ચંદુભાઈ, બધા છે ને મારા દેવસિંહભાઈ, એ તો મૂંગા સંતોષી છે. ઓ સમજાણું કાંઈ? શું કીધું? અરે ભાઈ, એના ઘરના જો કેટલા ગોદડા ને ગાદલા એ બધી ખબર હોય મારાને. હળિયા કઈ જાતના કઈ બારીમાં નાખ્યા એની ખબર હોય. ડાક્ટરને ખબર હોય કે આટલી બાટલીઓ હમણાં ઉતરી છે મુંબઈમાંથી. એ સુનભાઈ શું કહેવાય, એનો કઈ સ્ટોર કહેવાય છે ને, શું કહેવાય, બહુ અમુક માલ લાવે એ હે સ્ટોકમાં રાખે. હા એ પ્રવીણભાઈ એટલો માલ અહીંથી આવ્યો હોય ને, આ હંસા લાવ્યા છે ને, આ લોઢા અમારે ભાઈ છે ને નવરંગભાઈ થી અત્યારે રાખે છે ને બધા કઈક જાતના બધા લોટાના ઉંદળા એ ફરી ગયા હતા, જોયા હતા રામ કપાટમાં બધા ઉંદળા. બધી ખબર હોય કે નહીં, કેટલાના લાવ્યા ને કેટલા રિયા ને કેટલા તૂટ્યા ને કેટલા ની ધારું ઓછી થઈ ગઈ, બધી ખબર હોય. જેનો ધંધો કરવો એને ખબર હોય કે નહીં, એને થાય કે નહીં ધંધો એનાથી આ વાત નથી અહીંયા. એમ ભગવાન આત્મામાં શું શું ચીજ છે, એની શક્તિઓ શું છે, એ શક્તિવાનનું એક રૂપ દ્રવ્ય શું છે, એની દશાઓના પ્રકાર શું છે, અને એ દશાની કેવી સ્થિતિની હદ છે. ખબર વિના એ ક્યાં જશે ને કેમ કોને શરણે જશે? કે છે ભગવાન આત્મા એક સ્વરૂપે પ્રભુ ત્રિકાળ પરમ સ્વભાવ ભાવનો ખંડ ધ્રુવ દરિયો છે. એની આ ચાર દશાઓ એ આશ્રય કરવા લાગી નથી. ધર્મીને નીચે ક્ષાય સંકિત થાય, શોધ ક્ષાય સંકિત આશ્રય કરવા લાગી નથી. એને આશ્રય ધર્મની વધતી થતી નથી, એને આશ્રય ધર્મ વધતો નથી, શુદ્ધિની વૃદ્ધિ થતી. સમજાય છે? કાંઈ તેમ મુનિને ચારિત્ર દિશા પ્રગતિ હોય, ભાવ લિંગ સંત સાચા, અંતર આનંદમાં ઝૂલતા, ક્ષણમાં વિકલ્પ ને ક્ષણમાં નિર્વિકલ્પ એવા આનંદમાં ઝૂલતા સંતો, એવી ચારિત્ર દશા જેને પ્રગતિ, પણ એ ચારિત્ર દશા આશ્રય કરવા લાગી નથી. કારણ કે એક સમયની પર્યાય એ આશ્રય કરવા જાય તેને રાગ ઉત્પન્ન થાય છે. સુભાષચંદજી આ તો બાદ અલૌકિક અગમ નિગમની હે. પૂર્વોક્ત પૂર્વ ઉક્ત નામ પૂર્વે કયા તે ચાર ભાવ એટલે ચાર દશાઓ આવરણ સંયુક્ત અર્થાન તેમાં કર્મના નિમિત્તની અપેક્ષા આવે પણ નિરપેક્ષ ચિદાનંદ મૂર્તિ એ ચાર દશામાં હોતો નથી. માટે તેને આવરણ સંયુક્ત રહ્યું છે અને ટિકાળી પરમ સ્વભાવ ભાવ એક દ્રવ એને આવરણ વિનાનો નિરપેક્ષ પદાર્થ કયો. સમજાણું કાંઈ એ મુક્તિનું કારણ નથી. ભગવાન મૂળ કારણ છે. એ કારણ જીવ જે ત્રિકાળ ચિદાનંદની મૂર્તિ, કારણ પ્રભુ કહો, કારણ પરમાત્મા કહો, કારણ જીવ કહો, એવું ત્રિકાળ સ્વભાવ ભાવ એક જ આત્માને મુક્તિના મોક્ષનું શાંતિનું કારણ છે. આ ચાર દશા મુક્તિનું કારણ નથી. હજી તો અહીં રાજ પાડે છે પ્રકાશનજી, અમારે કસાય મંદ મુક્તિ કા કારણ હોતા હે. અરે તારો અહીં તો કે છે કસાય મંદ તો ક્યાંય રહી ગયો? એ તો ઉદય ભાવ હે, વિકાર હે, વિકૃત ભાવ હે. પણ એની દશામાં ધર્મીને પ્રગટેલી દશા એ દશા દશાને આશ્રયથી નવી દશા થતી નથી. સમજાણું? આમાં એ દાખલો આપણે આચવો નતો પેપરનો, આમાંથી જો દાખલો જોવો ને, હજાર પોરી આ થાય છે ને અબ્રક, હજાર ફૂટી આ અબ્રક અબ્રક એ બાજુમાં બહુ હોય ત્યાં છે ને ગીરડ ગીરડ એમના હે ગીરડી, ત્યાં તો અબ્રકના મોટા કારખાના છે અને રસ્તામાં તો ઘણા મારા અબ્રક દેખાતા ના મોટા કારખાના લોકો. એ અબ્રકના પરમાણુના ખંડમાં એવી તાકાત છે, ખંડમાંની વાત છે ને, એને અગ્નિનું નિમિત્ત અને એમાં પોતાની લાલબ થવાની તાકાત, એક એક ભઠ્ઠી બે ભઠ્ઠી ત્રણ ભઠ્ઠી કરતા કરતા હજાર હજાર પૂટી આપતા પહેલે. હો અત્યારે તો બધી પછી થોડું ઘણું કરીને પૂર્ણ કરતા છે, પેલા તો હજાર પૂટી આપતા ત્યારે ચોખ્ખી હતી. ભાઈ આપણો ઓલું કહેતો ને ગણી ભાઈ હતા, એ કહેતા હજાર ફૂટ મેં હતા, પેલા તો ત્રણ આના હજાર છાણા મળતા કે ગામડાની વાત છે ને, પચાસ ચાલીસ વર્ષ પહેલાની વાત છે. ત્રણ આનાના હજાર છાણા કરે છે કે ગોબરના નહીં, કુંવળ નાખીને ઘાસ નાખીને બાજુ કરે કે નહીં ઓલા કરીને આવા, એ પેલા ત્રણ આનાના હજાર મળતા. એ વખતે કે મેં હજાર પૂટી અબ્રક કરી છે એમ કહેતા હતા. હે એક મુસલમાન છે ગનીભાઈ, ત્યાં રહેતા હકીમ અમારે ત્યાં રહેતા, એ બિચારા એક જ દીકરી મરી ગયા પછી ગાજેદર ગયા. બહુ નરમ વ્યાખ્યામાં કાયમ આવે, વ્યાખ્યામાં કાયમ આવે, અનુભવ પ્રકાશ ચાલતો તારે રેબો પડે એને. સમજાણું કાંઈ યોજભાઈ આવે છે કે નહીં? ક્યાં છે? સમજાણું આમાં એ પોતે વ્યાખ્યાનમાં આવ્યા તત્વની વાત બહુ રૂચે ને બહુ ગોઠે એને. એ કહેતા કે મેં 1000 ફૂટ દીધેલા છે છાણા એવા હોંઘા મળતા, એક વાર બે વાર ત્રણ વાર પછી 30 રૂપિયા 32 રૂપિયા લેતા એક તોલાના, એક તોલો એ ત્યાં તો તે 150 બધી કરતી બોલું તો હું. એ 1000 ફૂટની તાકાત એનામાં હતી કે નહીં? કે અગ્નિયાથી અગ્નિયા બધ કોલસા ને કરે તો કોલસા એક બળી જશે ભરાક દઈને રાખ. હે, એ 1000 ફૂટની તાકાત એના સત્વના અંદરમાં પડી છે. એક ફૂટી બે ફૂટી ત્રણ ફૂટી ચાર ફૂટી પાંચ કરતા 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 999 અને 1012 પ્રગટિ, એ બધી દશાઓ છે. એ 1000 ફૂટીનું તાકાત અંદર પડી છે એની આ બધી દશાઓ છે. એમ ભગવાન આત્મામાં પૂર્ણ આનંદ ને જ્ઞાનનું સત્વ જે પડ્યું છે, જે અનંત કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય એવું અનંત અનંત કાળ કેવળ જ્ઞાન થયા કરે, એની તાકાત અંદરમાં ધ્રુવમાં પડી છે. એ ધ્રુવના તાકાતમાંથી પ્રગટેલી કોઈ વિકાર વર્તમાન, એમાંથી વિકાર નહીં પણ એને આશ્રય વર્તમાન પર્યાયમાં પ્રગટ વિકાર, કોઈ ઉપશમ ક્ષોપશમ થાય, એ ચારેય દશાઓ હોવા છતાં ચાર દશાનું મુક્તિનું કારણ જે પૂર્ણ દશા થઈ એ 1000 ફૂટીનું કારણ 1000 ફૂટી નથી. એમ 1000 ફૂટી થઈ એનું કારણ 999 નથી. કેમ પૂર્વે 999 થઈ એ તો વ્યય થઈ જાય, 1000 ફૂટીનું કારણ 999 નથી. એમ 1000 ફૂટીનું કારણ 1000 ફૂટી નથી. એ વાત દાખલો છે આ તો. એમ ભગવાન આત્મા એના એક સમયમાં જે જેમ ઓલા 1000 ફૂટીની તાકાત પડી છે અંદર અને પ્રગટ દશાઓમાં થાય, તો એ દશા 5 ફૂટી 50 ફૂટી 100 ફૂટીનું કારણ એ દશા નથી. એમ પૂરણ ફૂટી 1000નું એ દશા કારણ નથી, કારણ તો લિત્રકાળ અંદર શક્તિ પડી એ કારણ છે. એમ ભગવાન આત્મા એમાં કેવલ જ્ઞાન ને મુક્તિ થાય એ મુક્તિનું કારણ એ મુક્તિ નથી. એ મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિરૂપાધિ જેનું થોક હવે કોણ કહે છે એનું કારણ? જેની વાત છે એને કોઈ દી ઝીલી નથી. શાસ્ત્રના ભણનારા એ પણ ભણીને આ સમજતા નથી અંદર કે આ શું કે છે. આ સુભાષચંદજી પુસ્તક હે કે નહીં? પ્રભુભાઈ હતું મારી. ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ દેખો, ઉલાના આવરણ કીધું ને તારાને નિરૂપાધિ કીધું. ભગવાન આત્મા એની એક દશાઓ આ ચાર પ્રકારની હાલતો, એ હાલતમાં તો પરની અપેક્ષા આવે અથવા નવી પ્રગટ થાય છે, માટે તેને આવરણ સંયુક્ત કહીને એ દશા મુક્ત દશા તે મુક્તિનું કારણ નહીં, કેવળ જ્ઞાન દશા તે કેવળ જ્ઞાનનું કારણ નહીં. મુનલભાઈ સમજાણું કાંઈ? ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ, ઓહો ભગવાન આત્મા અંદર ત્રિકાળ નિરૂપાધિ ઉપાધિ નથી, અલ્પતા નથી, વિકારતા નથી, વિશેષતા નથી, સામાન્ય એકરૂપ એક રૂપ જેનું સ્વરૂપ એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવ જેવા આશ્રય કરવા લાગીની વાત આવી. એવો નિરંજન રાગ ને મેલ વિનાની ત્રિકાળ એ ભગવાન દશા. દશા એટલે દ્રવ્યની અવસ્થા. એ દ્રવ્ય સ્વરૂપ નિરંજનમ અંજન નથી, નિજ પરમ પંચમ પાછી ભાષા છે, પોતાનો પરમ પંચમ ભાવ. ભગવાનનો ભાવ કઈ અહીં કામ કરે નહીં. નિજ પરમ પંચમ પાછો પરમ કેમ કીધો? કોઈ અપેક્ષા એ પર્યાય ને પરિણામી પણ કહેવાય છે. હું ભાઈ પાછું શું કીધું? કોઈ અપેક્ષા એ તો રાગ થાય છે ને એને પરિણામિક ભાવ કહેવાય છે. પર્યાય કારણ કે પરણમે છે ને એ પોતે વિકાર પણે એ અપેક્ષા નિમિત્તની અપેક્ષા એને ઉદય કહેવાય. એમ ચારે દશાઓને પરિણામિક ત્રિકાળીની દશા તરીકે ગણીને પરિણામિક અવસ્થા પણ કહેવામાં આવે. તો આ જે ત્રિકાળી વસ્તુ છે તો પરમ પંચમ ભાવ છે. સમજાણું કાય આ ભાષા? પણ બાપા આ સમજવું પડશે કે નહીં, અને એના ઘરમાં ક્યાં મૂડી છે, ક્યાં મૂડી ક્યાં પ્રાપ્ત થાય છે એ બધી એને ખબર ને આની ખબર નો. એથી આ બધા ઝઘડા ધર્મ ને નામે હાલ્યા છે. ઓલો કે કાંઈ થી ધર્મ થાય, ઓલો કે કાંઈ થી થાય, ઓલો કાંઈ હવે સાંભળ ને. તત્વની શક્તિનું પૂર્ણ સામર્થ્ય જ્યાં પડ્યું છે એ કેમ છે, અને એને આશરે ધર્મ થાય એની ખબર્યું વિના બીજા ડોકિયા મારે એ ત્રણ કાળમાં એને ધર્મ થતો. નિરંજન નિજ પરમ પંચમ ભાવ, બોલો આવરણ વાળો હતા. નિરંજન નિજ પરમ ભાવ, ટીકા નિરૂપાધિ જેનું સ્વરૂપ, ઉપાધિ વિના નાસ્તી કીધી, પણ નિરંજન નિજ પરમ પંચમ ભાવ, અંજન વિનાનો પંચમ સ્વભાવ, ધ્રુવ ધ્રુવ ધ્રુવલી અવસ્થા વિનાનો ત્રિકાળ ધ્રુવ, એ ભાવનાથી એની ભાવનાથી એ ભાવનામાં ઉપસમ સૂક્ષ્મ ક્ષાય ભાવ આવ્યો. પણ ભાવના છે ત્રિકાળીની, ત્રિકાળ પરમ પરિણામિકમાં એકાગ્રતા એનો જે આશ્રય એનાથી પંચમ ગતિ મોક્ષો જાય છે. એ ભગવાન પરમાનંદ ત્રિકાળ અંતરવ્યાપક ચૈતન્ય પ્રભો પૂરણ સ્વભાવ, એની ભાવના એટલે એમાં આશ્રય કરીને એકાગ્રતા, એમાં એકાગ્રતાથી પંચમ ગતિએ કેવળ જ્ઞાન પરમાત્મ દશાને મોક્ષો વર્તમાન કાળે જાય છે. શું કે છે? ત્રણ કાળનો સિદ્ધ કરશે અહીંયા. કોઈ બીજો માર્ગ નથી, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. જ્યારે જ્યારે વર્તમાનમાં ભૂતમાં કે ભવિષ્યમાં આત્મા મુક્તિને મોક્ષને શાંતિને આનંદને સમાપ્ત અંતને પામે, સંસારના અંતને પામે અને મોક્ષની શાંતિને પામે, એ પંચમ ભાવની ભાવનાથી એ રાગની ભાવના અને ઉપસમ ને ક્ષાયકની ભાવનાથી નહીં. સમજાય છે કે નહીં આમાં છોટભાઈ? અરે જૂનું પણ આવું મારું સંપ્રદાયમાં તો વાતું હાલે તો વટભંગ કર્યો. અરે આ આવું નહીં, એ આવું નહીં. એટલે કે એકાંત છે રે એકાંત. અરે સાંભળ નહીં હવે તારું એકાંત તને એકાંત અને એકાંત ખબર જ પડે છે. આ તો કે છે એકાંત ભાઈ આમ કે છે તો. ભગવાન આત્મા સચ્ચિદાનંદ નિર્મળ ધ્રુવ અંદરમાં શક્તિનો ભંડાર, હજાર ફૂટી જેમ તાકાત પડી છે, પીપરમાં ચોહટ પડી જેમ તાકાત પડી છે, એમ અંતર જેનું સ્વરૂપ એમાં પૂર્ણ તાકાત કારણ શક્તિમાં પડી છે, એનો આશ્રય કરી એની ભાવના કરી વર્તમાનમાં મોક્ષો કેવળ જ્ઞાનને પામે છે, ભવિષ્યકાળે પણ એ જ ભાવનાથી કેવળ જ્ઞાનને પરમાત્મ દશાને પામશે, અને ભૂતકાળે પણ એમ જતા હતા. ત્રણકાળ વાત સિદ્ધ કરી દીધી. સમજાણું કાંઈ? હું એમ કે છે ને ભાઈ કે વ્યવહારે જીવ યોગ. સાંભળ, આમાં ગપ્પા ગપ માર્યા છે કે ઘણા તો વ્યવહાર કરતા કરતા મોગ્યા. એ વ્યવહાર ઘણો સારો હોય એની અંદરમાં એ મોક્ષનું કારણ થાય. એ રાજમાર્ગ તો એ વ્યવહાર છે. મોટા ભૂલમાં સજમાં પડેલા પ્રાણીઓ છે. શું કીધું? કેટલાક ભાઈ નિશ્ચય છે એ તો બરાબર છે કે કોઈ નિશ્ચયને આશરે થોડા જાય, પણ ઘણા જીવ તો વ્યવહાર કરતા કરતા ઘણો કરે ને પછી નીચે પણ વ્યવહાર ઘણા જીવ મોક્ષે જાય.
કે એ વાત ત્રણ કાળ ત્રણ લોકમાં એક અંશ વાત સત્ય છે નહીં. સમજાણું આમાં. તેથી અહીંયા મુનિરાજ પદ્મમળસારી દેવે એ ટીકા કરતા પાઠનો આશય લઈને કે છે, જે કોઈ અનંતકાળમાં અનાદિકાળથી મુક્તિ કરતા આવ્યા છે, અનાદિકાળથી રઝળતા આવ્યા છે, જે કોઈ મુક્તિ નહીં પામ્યા અનંતકાળમાં શાંત આનંદની દશાને, એ આત્મા ત્રિકાળ ધ્રુવનો આશ્રય લઈને કેવું જ્ઞાન પામ્યા છે. કોઈ ઉદયભાવરૂપી વ્યવહાર એનો આશ્રય લઈને તો હોઈ શકે નહીં, પણ એનો ધર્મ પ્રગટેલી દશાનો આશ્રય લઈને મુક્તિ પામે એમ ત્રણકાવના બનતો. હવે તો હજી આ એમ કેવું છે કે એનો વ્યવહાર હોય ઘણા, તો વ્યવહાર કરતે કરતા ઘણા વ્યવહાર કરે તો એનો ઉજળા પૂન થાય એટલે એને લઈ નીચી પામે. રાજમાર્ગ છે, રખડવાનો છે. સમજાણું કાંઈ. આય તો કે છે કે ઉદય વ્યવહાર એટલે ઉદય ભાવ રાગ, એનાથી તો ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ ધર્મ ન પામે ને આગળ ન વધે, નિશ્ચય પામે નહીં. પણ ધર્મ નિશ્ચયથી આ ત્રિકાળ દ્રવ્યને આશરે ચારિત્રને સમ્યક દર્શન પ્રગટ થયું, આ એને આશરે પણ ધર્મીજી મુક્તિને ન પામે. મુક્તિને પામે એ ત્રિકાળ દ્રવ્યને આશરે પામે. પણ કરે કોણ હોય છે એ તો કીધું ના, આ કે છે ને એ તો ખબર છે. નીચે પણ એ વ્યવહાર હોય છે તો સિદ્ધ પેલું કર્યું, ધર્મ નથી એને આશરે ધર્મ થતો નથી, પોતે ધર્મ નથી. અહીં તો કહીએ છે કે એ તો ધર્મ નથી, એ તો વાત ખૂબ આવી હવાર માને સુધી. અહીં તો શુદ્ધ દશા પ્રગતિ એ પોતે છે ધર્મ, એને આશરે ધર્મ વિશેષ થતો નથી. સમજાય છે કાંઈ આમાં? ભાઈ આ તો અધિકાર એવો છે ને, અવલ દોમ ગણાટ ખાઈ જેવી ચીજ છે. હજી તકરાર તો વ્યવહાર આ છે ને, વ્યવહાર કર્યો માટે લાભ થયો ને, વ્યવહાર માર્ગ હતો માટે એ પ્રસિદ્ધિ કરી જુઓ, વ્યવહારથી આ લાભ થયો. મોટા મિથ્યા દર્શન સલીમાં પડેલા. સમજાણું કાંઈ? અહીં તો કે છે મુમુક્ષુ. મુમુક્ષુ એટલે ત્રણ કાળના મુમુક્ષુ એટલે આત્માર્થીઓ, જેને ધર્મનો લાભની મોક્ષની ઈચ્છા છે એવાઓ. એ ત્રિકાળ વિનાયક ભગવાન આત્મા એમાં આશ્રય લઈને મુક્તિ પામ્યા, વર્તમાન પામે છે, ભવિષ્યમાં પામશે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ઓ સમજાય છે કે નહીં આમાં? એ આનાથી પામશે ને પર્યાયથી ને રાગથી નહીં પામે એનું નામ અનિકાંત છે. સમજાણું કાંઈ? એ વ્યવહારથી નહીં પણ એને સાઈડ પ્રગટ્યું હોય એ તો નિશ્ચયથી માનનારા છે, કે નિશ્ચયને આશરે મારો ટિકાળને આશરે મને સમકી થયું ને જ્ઞાન થયું છે સંજ્ઞ જ્ઞાન ને ચારિત્ર. એ એમ માને છે કે મારી દશાને આશરે પણ હજી આગળ મુક્તિ થશે. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો ત્રિકાળને આશરે, એ નિશ્ચય મોક્ષ માર્ગને આશરે મોક્ષ થતો નથી. શું કહ્યું મોલિયા? વ્યવહાર મોક્ષ માર્ગ તો વિકલ્પ રાગ છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતના પરિણામ રાગ, શાસ્ત્રના ભણતર રાગ, એ તો બંધનું કારણ છે, એ તો મોક્ષનું કારણ નથી. પણ એના રહીત ચિદાનંદ વિનાયક મૂર્તિ ભગવાન એનો આશ્રય કરીને જે નિર્મળ સંજ્ઞક દર્શન, નિર્મળ જ્ઞાન ને નિર્મળ રમણતા થઈ, એને આશ્રય મુક્તિ નથી. તો વ્યવહારને આશ્રય તો ક્યાંય વાતની વાતમાં ગંધે. હા હા, સદભૂત વ્યવહાર થતો બોલો. રાજકોષ જૂઠો છે. અરે વાતું ઝીણી હું પણ પાયો. પણ લોકો એ કહે છે કે વાતું ઝીણ્યું લોહા કામ કાપે, ઝીણી ઝીણી હોય લોઢાને કાપે પડાક દેને. આવા લાકડા મારે તો કાપતા છે લાકડું હું ના કરે, પણ લોહાના કટકા લોઢાના કરવા તો આમાં મારે કટકટકા થતા છે. છીણી ઓ છીણી હોતી ને ઝીણી ધાર વાળી કટકા કરી દે, એમ સૂક્ષ્મ તત્વના ભાનની છીણી વિના પ્રજ્ઞા છીણી આવે છે ને મોક્ષ તત્વમાં. ભગવાન આત્મા જેટલા મુક્તિને પામ્યા, જેટલા વર્તમાન પામે છે, હજી અત્યારે મુક્તિ પામે છે મહાવીર દીક્ષિતમાં, ભવિષ્યમાં પણ અનંત પામશે, તે પંચમ ગતિએ મોક્ષો જાય જશે અને જતા અહીં આજ ભાવે જાય ને જતા ને જાય છે. બીજો કોઈ પ્રકાર ત્રણ કાળ ત્રણ લોકની અંદર છે? અરે વાત, અહીં તો હજી કેટલાય વાંધા, હજી તો આ સંયમ પાળે ને વ્રત પાળે ને ભક્તિ કરે ને આ કરે ને એ વ્યવહાર કરે તો ધર્મ થાય. અરે હાલ રે હાલ મારા, સમજાય છે? કાંઈ હા, એવા ભાનવાળા જીવને, ત્રિકાળની ભાવના કરનાર જીવને અપૂર્ણ દશામાં રાગ આવ્યા વિના રહે નહીં. રાગને કાળે રાગ હોય, ભક્તિ હોય, પૂજા હોય, એ બંધ અધિકારમાં છેલ્લે મૂકશે બધું. હો એને કાળે તે યોગ્યતાના કાળે એવો ભાવ હોય, પણ એ ધર્મ નથી, એને આશરે ધર્મ થતો નથી, એ ધર્મનું કારણ નથી. સમજાય છે? કાંઈ એને સતને કોઈ દી પોતાનું કર્યું નથી. સત શું છે? સત 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 એ પરમેશ્વર છે. એ સત પરમેશ્વરને આશરે જમું ત્યારે એની પરમેશ્વરતા પ્રગટ. સમજાણું આમાં કે છે મુમુક્ષુ આ પંચમ ભાવની ભાવનાથી, પંચમ ગતિ આસનો શ્લોક છે ને આને 58, એક મૂળ શ્લોક નથી, એ તો ટીકાનું છે. હવે આવશે, આ તો ટીકાની વાત છે ને. જોન પૂર્વોક્ત ભાવ ચતુષ્ટમ સાવરણ સંયુક્ત ત્વાત નમુક્તિ કારણ જગાળ નિરૂપાધી સ્વરૂપ નિરંજન મનિજ પરમ પંચમ ભાવ ભાવનયા પંચમ ગતિ મુમુક્ષો યાંતિ વ્યાસંતિ ગતસ્ય ઇતિ. હું તો જ જોવા જતો હતો આમાં તો સમજાણું કાંઈ ટીકામાં હે પંડિતજી ઉપર મેં પદ્મવળધારી સંત મુનિ જંગલવાસી થા જંગલમાં વનવાસી આત્મધ્યાની સંત ભાવ નિંદી એમણે આ ટીકા બનાવી છે. એ ટીકામાં કે છે કે વર્તમાનમાં પણ પેલો વર્તમાન યાદ કર્યો છે, પોતે મુનિ છે એમ કે છે કે મારી મુનિની દશાથી અમારે મુક્તિ નહીં થાય. કારણ એક દશા છે મુક્તિ પૂર્ણ દશા, એ ત્રિકાળને આશરે થાય. દ્રવ્ય ને પર્યાયના બે ભાગ, વસ્તુ ત્રિકાળ એ દ્રવ્ય કહેવાય ને એક સમયની અવસ્થા ને પર્યાય કહેવાય. પર્યાય એટલે ભાગ અંશ, એ ચારેય અંશો છે. ઉદય ઉપસમ ક્ષોપસમ ખાય તો ચારેય અંશને આશરે નવી અંશ પૂર્ણ દશા પ્રગટે એમ હોઈ શકતો નથી. સમજાણું આમાં? મૂળ શાસ્ત્રોના સ્વાધ્યાય કરે નહીં, મનન કરે નહીં, વિચારે નહીં, અંતરમાં એનું શું છે એ સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરે નહીં. પછી શાસ્ત્રોના અર્થો આડા અવળા કરી ભૂચવણ કરી મારીને તોડીને એનું શું એક દાખલો આપતા નહીં. દાખલો ઓલા ગોળના રવા હોય ને, ગોળના રવા, આ ગોળના હરવા નથી આવતા, કોલ્હાપુરના મોટા આવડા આવડા દોઢ દોઢ મહેમણ ધોળા, અને એમાં ઉનાળો હોય તડકો, હજી ક્યાં ઉનાળો બરાબર, ચૈત્ર વૈશાખનો તડકો ધોમ હોય તો પછી ઓગળે, કારણ કે આખામાં જે તૂટી ગયેલું હોય ને ક્યાંક, શું કહેવાય માથે સણિયું 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 તૂટી ગયું હોય ને તો ઓગળે થઈ જાય, રસ નીકળે એમાં કોઈ ગાદલા મૂક્યા જોડે, આ હુવાના રાતના ગાદલા એ બધા ગોળવાળા થાય, એમાં જો ડાઘા આવે બે પાંચ એ ચૂંટી નાખે, હુવાના ગાદલા તોડી નાખે ગોળના હવા દાડી. એમ ભગવાન ચૈતન્ય મૂર્તિની સહજ સહેજાનંદની શું છે અને કેમ પ્રગટ થાય એને સમજ્યા વિના આ પોતાના વિકલ્પને દયાદાન વ્રતને આ એની મીઠાશને આડે એ ડાઘા ચોટ્યા, કોકે રાગથી થાય, કોકે વ્યવહારથી થાય, કોક મારીને ચૂંટી નાખ્યું ગાટલું, ગુવાનું હતું એ તોડી નાખ્યું. મુન્નલભાઈ ગાટલા ખરા હતા પણ રગડ્યો ને ગોળનો અંદર એમાં આને માનનો રાગ ને પુનથી આથા ને મિથ્યા શ્રદ્ધા કરી ગઈ અંદર કરી. શું કીધું? હા ગાદલા તમારા હુવાની નથી આ આપે છે ને હુવાનું આ મુરજીભાઈ તમને નથી આપતા હવે ત્યાં ગાદી ગાદી હું પોચી હોતી ને પોચી તો ગોળ ગોળ જયારે ઉનો થઈને બહુ ગરમી હોય ને તો ઓગળી જાય અને પથ્થર આદિમાં હોય ને ધૂળમાં હોય ને રવા તો થોડો પાત્ર ધૂળ કરીને ધૂળ ચૂસી લે પણ એકલા પથ્થર ઉપર મૂક્યા તી તો પાત્ર રીતે ગાદલા હોય ત્યાં જ ગરી જાય રવા બધો હે રેલાઈ જાય ત્યાં. એમ એ રળને જ્યાં કુવા એને ખરેખર તો એને ધોઈ નાખીને પણ મારા ગાડલું દેખ્યું તે કૂતરો એક આમ વળગ્યો ને એક આમ વળગ્યા પુત્રયા ચૂંથી નાખ્યું હોવાનું. એમ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ એની વર્તમાન દિશાથી રહી ટકાવ એના આશરે કામ લેવું એ હુવાનું કામ આનંદની સૈયા થઈ શોક સૈયા એને કે છે શોક સૈયા શબ્દ છે શોક સૈયા પણ એમાં માન ને અભિમાન ને પર્યાય બુદ્ધિ ને રાગ થી આ થાય પુનથી આ થાય નિમિત્ત થી આ થાય મારીને ચૈતન્ય શાંતિને શ્રદ્ધામાં ચૂંટી નાખી કટકાકે અને એ દ્વારા જગતને પણ એ પીરશું જે હું એ કરતો જગતને આપ્યું એટલું ઓલા ને બિચારા લઈને બધા ભણેલા આવા હુશિયાર પંડિત કઈ કહેતા છે ઠીક છે કે નહીં લખ્યું હોય છે સંસ્કૃતમાં ક્યાંક સંસ્કૃત ઓલા બચાને ખબર ન હોય ક્યાંક હશે સંસ્કૃતમાં પણ સંસ્કૃતમાંથી કઈ મૂઠા ભણાવ્યા હોય કે હાથું હોય એને સમજ્યા વિના ચૈતન્યની શાંતિ કેમ પ્રાપ્ત થાય એની એને ખબર. આ કે છે જેટલા પરમાત્મા પણ એને પામ્યા મુક્ષો પામશે અને પામે છે એ બધા અંતર સ્વભાવ એકત્રણ કાળે નિરપેક્ષપણે પરની અપેક્ષા વિના સમ્યક એકાંત અંતરમાં ઉતરતા અંત આગળમાં આવે છે ને ત્યાં નોંધી કઈ ઊંડા ઉતરે છે પેશી જાય છે એમ આવે છે આગળ પ્રેમ ચાલ આવી ગયો ક્યાંક કલશોમાં. હા ધર્માત્મા જીવો એ આત્માની આવી જાતિકાળ છે ને વર્તમાન અવસ્થાનું જ્ઞાન કરી ઊંડા ઉતરે છે એટલે ચૈતન્ય અંતર શક્તિમાં પહે બે શબ્દ પીડ્યા પહે સાગર પીડ્યા પહેલા કઈ ઊંડા પહે છે ઊંડા ઉતરી જાય છે એવું લખ્યું છે અમને એમ બધા કલશ કઈ યાદ હોય છે ઓ સમજાણું કઈ. એટલે કે છે આ એક જ માર્ગ છે આ શુદ્ધ ભાવ જે કીધો માથે લખે છે એ હું ત્રિકાળી પરમ પરિણામિક નાય શુદ્ધ કહે છે દ્રવ ભાવને શુદ્ધ કહે છે એકલો જ્ઞાયક ભાવ જે છઠ્ઠી ગાથામાં વર્ણ્યો હમેશા નવી હોય અપમતો નપમતો જાણ ગોધ જો ભાવો એવં ભણંતી શુદ્ધમ એવં ભણંતી શુદ્ધમ એવો ત્રિકાળી જ્ઞાયક મૂર્તિ પ્રભુ આ એમાં પેશીને અંતરમાં જઈને અંતરમાં ગુમ થઈને એકાકાર એના ભાવમાં થાય તેને મુક્તિ થાય બીજાને થતી નથી એનો કૌશ કે શું છે.